Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana. Swami Narayana. મહામંત્ર એના દ્વિશતાબ્દી પ્રસંગે આપણે આ ઉત્સવ સારી રીતે ઉજવ્યો છે. બધાએ ખૂબ સારો લાભ લીધો છે. મંત્રનો મહિમા પણ આપણે બધાએ ખૂબ સારી રીતે સાંભળ્યો. આ ત્રણ દિવસથી મંત્રનો જ મહિમા આપણે કહેવામાં આવ્યો છે. આજે જ પણ આખો પ્રસંગ આપણો મોટો ભવ્ય સભાની અંદર પણ કે ભગવાન સ્વામિનારાયણના મંત્રમાં બળ કેટલું છે, શક્તિ કેટલી છે, એનાથી આપણા બધા સંકલ્પો પૂરા થાય છે, દુઃખ દૂર થાય છે અને શાંતિ થાય છે. અને મોટા મોટો કામ તો એ છે કે અનંત જન્મથી આપણે જન્મને મરણ એ આપણને થાય છે. જન્મ મરણનો રોગ એ બહુ મોટો રોગ કયો છે. બીજા રોગો તો શરીરમાં આવે તો ડૉક્ટરથી મટાડી જાય, બીજા ઉપચારથી મટી જાય, પણ જન્મ અને મરણનો રોગ એ કોઈથી મટે એવો નથી. એ રોગ તો એક ભગવાન જ્યારે મળે ત્યારે જ આપણો ટળેવો છે. જન્મ મરણથી રહિત થઈને, નિર્વાસિક થઈને, એકાંતી ધર્મ સિદ્ધ કરીને, બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરીએ તો આપણો ગૌરવ ટળે, આ રોગ ટળે છે જન્મ મરણનો, એવો આ મંત્ર છે. એટલે સામાન્ય કામ થાય એ તો થાય જ, ભગવાનનો મંત્ર જ એવો છે કે સામાન્ય થાય ને. આપણા લૌકિક હોય, વ્યવહારિક હોય, સામાજિક હોય, રાજકીય હોય, કોઈ પણ દુઃખ સંકટો છે એ આપણું કામ તો કરે છે, પણ એથી વિશેષ જે જન્મ મરણથી રહી થવું એ જે એ મંત્રમાં બળ છે એ આપણી અંદરમાં રહેલા જે વાસનાઓ, સ્વભાવો, પ્રકૃતિઓ, વ્યસનો, દુસનો કાઢીને કેવળ ભગવાનમય આપણું જીવન બની જાય, ભગવાન સામી જ આપણી દ્રષ્ટિ રહે એવું એ મંત્રમાં છે. એટલે એ ભજન કરતાં કરતાં અંતકાળે પણ આપણને આ મંત્ર રક્ષા કરે છે અને ભગવાનમાં આપણી વૃત્તિ રાખે છે અને આપણો મોક્ષ કરે છે. કારણ કે મોક્ષ તો ભગવાનને સંતથી જ થાય છે, શાસ્ત્રોએ કહેલું છે. એટલે ભગવાન આવે છે આ દુનિયામાં કલ્યાણ કરવા માટે, તેને કલ્યાણને માટે એ આવો એક મંત્ર આપણને આપે છે. અને એ મંત્રમાં આપણી શ્રદ્ધા, વિશ્વાસ, દ્રઢતા, નિશ્ચય એ બરાબર દ્રઢ થાય. અને એ દ્રઢ થાય માટે સત્પુરુષ જે ગુણાતીત કયા, એ ગુણાતીત સંત દ્વારા જ એ આપણને દ્રઢ થાય. આપણી રીતે એ કંઈ થઈ શકતું નથી. શાસ્ત્રોમાં વાત લખી હોય છે પણ એ આપણી પ્રમાણે વાંચીને કરવા જઈએ તો એ નિશ્ચય પણ થઈ શકતો નથી, એ વાત આપણને પ્રાપ્ત થઈ શકતી નથી. શાસ્ત્રમાં તો વાત હોય છે, બધું પણ છે, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે આપણને જે આ મંત્રનો જે મહિમા છે, મંત્રમાં જે બળ છે કે મંત્રમાં જે શક્તિ છે એ આપણને દ્રઢ કરાવે છે. અને એ દ્રઢ થયા પછી સ્વામી કહે છે પછી કોઈ જાતનો વાંધો આવતો નથી. કે જેને કહે છે ને જડબે સલાક, જેમ લોખંડની પૃથ્વી હોય અને એમાં પાછી લોખંડની ખીલી આપણે મારી હોય તે કોઈ હિસાબે છૂટી પડે નહીં, એમ સત્પુરુષ થકી જેવા ગુણાતીત સંત છે એ જ્યારે નિશ્ચય કરાવે છે, ભગવાનનું ઓળખણ કરાવે છે, ભગવાનનો મહિમા સમજાવે છે અને એમને આપેલા જે નિયમો છે એની દ્રઢતા છે, એમની ઉપાસનાની છે અને આ મંત્રની દ્રઢતા કરાવે તો સ્વામી કહે છે કે આપણામાંથી આપણામાં જે દુષણો વાસનાઓ થાય છે નિર્મૂળ થાય. ત્યારે વાસનાઓ છે એ નિર્મૂળ થાય, એનો મૂળિયા માત્ર ઉખડી જાય, મૂળિયા જ્યાં સુધી અંદર હોય છે ત્યાં સુધી આપણને એ વાત પછી બરોબર દર્દ આપણે જગતમાં લઈ જાય. સ્વામી કહે છે કે આ ખેડૂત લોકો હોય છે એ જ્યારે ખેતરમાં બોયડી હોય અને એ બોયડી છે એના મૂળિયા ઊંડા હોય છે જમીનમાં, એટલે એને ખોદી નાખે, પણ જો ઉપર ઉપર ખોદી નાખ્યા હોય તો પછી જ્યારે પોતે અડ લઈને ખેડવા જાય ત્યારે મૂળિયામાં અડ જો ભરાઈ જાય તો અડ તૂટી પણ જાય, બહુ બળ કરે તો તૂટી જાય પણ પેલા મૂળિયા અંદર રહી જાય. પણ ખરેખરા ખેડૂત હોય એ પોતાનું ખેતર ચોખ્ખું કરવા માટે બોયડીનું મૂળ જ્યાં સુધી હોય ત્યાં સુધી ખોદી નાખે અને એનું મૂળિયા સોતું આખું બધી વસ્તુ બહાર કાઢે તો પછી એના ખેતરમાં એને કોઈ અર ચલાવતો કે કોઈ પણ બીજું વાહન ચલાવતો વાંધો ના આવે. એમ આપણી અંદરનો પણ આ મૂળિયા વાસનાનો બહુ ઊંડો છે, એ વાસના કાઢવી બહુ કઠિન વસ્તુ છે, પણ એવા ગુણાતીત સંત મળે અને એના પ્રસંગ થકી એમને આપેલી જે આપણને આજ્ઞા એમના વચન એમાં વિશ્વાસ રાખીને મંડીએ તે બધા મૂળિયા ઉખડી જાય, એટલે ફરીથી આપણને કોઈ મુશ્કેલી રહે ને, એટલે જન્મ મરણ રહિત થઈ અને ભગવાનના ધામને પમાય એવો આ એક મંત્ર છે, એવી એક આ વાત છે, એ આપણે આજે પ્રાપ્ત થઈ છે. તો એ વસ્તુની વધારે વિશેષ દ્રઢતા કરી અને આપણે જવાનું છે. અહીં આપણે આવ્યા છે, જ્યારે આ વાત આપણે સાંભળી છે તો હવે એની અંદર પણ આપણે એનું આ શ્રવણ થયું પછી પાછું એનું મનન કરવાનું છે. અહીંથી જતા જતા પણ મનન કરતા જઈએ, ઘરે જઈએ પછી મનન કરતા જઈએ, પછી જ્યાં કામકાજ કરતા હોય તો આ વાતો જે થઈ છે આ મંત્રનો જે મહિમા સમજ્યા છે ત્યારે એ આ પ્રમાણે કરવું અને જ્યારે જ્યારે આપણને એવો પ્રશ્ન થાય તો આ મંત્રનું ઉચ્ચારણ કરવું. પણ વિશેષ કરીને આપણે જે કરવાનું છે કે આપણા જીવનની અંદર રહેલા જે મૂળિયા છે વાસનાનો, એ વાસનાના મૂળિયા આપણે કાઢવા માટે સત્પુરુષનો સતત પ્રસંગ અને એમના આદેશો જીવનમાં રાખીને એ ભગવાનમાં શ્રદ્ધા રાખીને મંત્રનું ઉચ્ચારણ કરીએ તો આપણા બધું જ વસ્તુ નિરાકરણ થઈ જાય છે અને શાંતિ થાય છે. જગતમાં શાંતિ થવા માટે આ એક જ્ઞાનની પણ જરૂર છે અને એ ભ્રમરૂપ થાય તો જ આ બધી વાસના ટળી જાય છે અને એકાંતિક થવાય છે. તો એવા નિર્વાસનિક પુરુષ હોય જેને કોઈ જગત નથી, માયા નથી, પ્રપંચ નથી, મારું નથી, તારું નથી, એવા જે સંત જોગી મહારાજ જેવા એ આપણને મળે તો આપણામાંથી બધું કાઢે. પણ જેની અંદર હોય એ કઈ રીતે કાઢી શકે? એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે કરામ કી રીત કુજી. આપણે ભગવાન તો ભજીએ છીએ, રામ રામ કરીએ, પણ બધાએ બોલે રામ રામ, બે ભરવાડ ભેગા થાય તો રામ રામ, એ તો એક આપણે લૌકિક વ્યવહાર જેવું થઈ જાય. પણ એ મંત્રને આવો મહિમા સમજીને જે ડરથી બોલીએ તો એ વસ્તુ આપણને વધારે મહત્વ આપે છે. તો સ્વામી કહે છે કે આપણા જીવનની અંદર આવી વસ્તુ મળી છે, ભગવાન આવ્યા એમને મંત્ર આપ્યો છે, એવા ગુણાતીત સંત આવ્યા છે, એવા શાસ્ત્રીજી મહારાજે પણ આપણને જે વાતો કરી કે અક્ષરે પુરુષોત્તમનું જ્ઞાન, અને જોગી મહારાજે તો દરકના હૃદયની અંદર આ રેલમ છેલ કરી નાખ્યું છે, નાના મોટા બધાની અંદર એની દ્રઢતા કરાવી નાખી છે. તો એવી દ્રઢતા છે ને વિશેષતા, કારણ કે આપણે સંસારી છે, પાછું ભૂલી જવાય છે, વાત સાંભળીએ ને પાછું ભૂલી જવાય, અહીંથી ઘરે જતા પહેલાં ભૂલી જવાય પણ શું થઈ વાત, પણ જે સાંભળી છે એનું મેં કહ્યું શ્રવણ થયું પછી મનન કરવું પછી એનો સારાસાર વિચાર કરવો અને એવો વિચાર દ્રઢ કરીને પછી સ્વામી કહે છે સાક્ષાત્કાર આ મંત્ર થઈ જાય આપણને. તો આપણે જોયું છે કે એવા જે ઘણા ભક્તો સંતો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વર્તન થયા જ કરે, એમના આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓઠ ફફડ્યા જ કરે, કામ કરતા કરતા બીજું કરતા કરતા પણ એવા ઘણા સંતો છે. જોકી મહારાજની પણ વાત આપણે સાંભળીએ છીએ કે અખંડ મહારાજ સ્વામિનારાયણ સ્વામી કરતા જ હોય, કોઈ આવ્યા તો સ્વામિનારાયણ ભજી લો મારે એ વાત કરો, એટલે કહેવાનું એમના જીવમાં એક જ વસ્તુ છે કે સ્વામિનારાયણ પ્રધાન, સ્વામિનારાયણ મંત્ર પ્રધાન છે. તો આપણે જો વાત કરીએ તો આ દુનિયાની અંદર અત્યારે ઘણી જાતનું બળ છે, ઘણા માણસોને પોતાની શક્તિનું બળ હોય, પોતાની શરીરની બોડીનું શક્તિ હોય કે મને કોઈ આવ્યો તો એને પાડી દેવું, એ 10 માણસ આવે તો પાડી દેવું, એટલે પોતે એની શક્તિનું બળ હોય છે. પણ એમાં એને મુશ્કેલી આવે, કોઈ તારો 50 ભેગા થાય તો એ કામ નથી આવતું. ત્યાર પછી કોઈને માણસને પોતાની સત્તાનું પણ એક એ હોય છે બળ, કે મારી પાસે સત્તા છે, કઈ સત્તાઓ ક્યારે જતી રહે છે કઈ ખબર પડતી નથી, અને એ બળ આપણું કઈ રહેતું પણ નથી. અક્કલ બનતા, રાજ કરતા, મુવામાં રથી બધા ગયા, એમનું કોઈ બળ કામ આવ્યું નહીં, લશ્કર કામ આવ્યું કઈ નહીં. સિકંદર જેવો બાદશાહ આખી બધા દુનિયાને લૂંટીને બધું ભેગું કર્યું, પણ મળતી ઘડી એને કંઈ કામ ના આવ્યું. અને એને કહેવું પડ્યું કે આ બધું શું, તો કે આ બધા તારે શરીર પડી જવાનું, તને કામ નહીં આવે. ત્યારે એને કહ્યું કે આ પૈસા પાછળ પૈસાની સત્તા રાખશો નહીં, પૈસાનો મોહ રાખશો નહીં, એ કામ નહીં આવે. અને આ લશ્કર છે પણ કામ નહીં આવે. આજે કેટલા માણસ રાજાઓને લશ્કરનું બળ હોય હોય ને, સારું, એ તો બધું રાખવાનું છે, પણ કહેવાનું શું છે કે એ બળ છે એ આપણને ઉપયોગી થાય છે એનો માટે આપણે રાખીએ છીએ. પણ એ લશ્કરનું બળે પણ જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે એ પણ કામ આવતું નથી. તે ઘડીએ તો એક ભગવાનનું જ બળ કામ આવે છે. એટલે કહ્યું કે આ પ્રમાણે અનેક બળો જે છે એ કરતાં ઇષ્ટ બળ જેને કહેવામાં આવે છે, ઇષ્ટ બળ છે એ આપણને કામ આપે છે. હનુમાનજીને ભગવાન રામને વિશેનું જે ભક્તિ હતી તેમનું જે ઇષ્ટ બળ હતું એ ઇષ્ટ બળ રામના બળે કરીને ઠેઠ લંકા ગયા, રાવણની પાસે ગયા અને રાવણને આ રીતે વાત કરી, હું રામનો દૂત સેવક છું, એવું બળથી વાત કરી શકે. રાવણ તો બહુ બળ્યો હતો અને હનુમાનજીને આમ મચ્છરની માં કચરે પણ એટલા બળથી, એટલે શું એવા બળ તે વખતે કોણ હતું, રામનું. એના જીવનમાં રામથી કોઈ અધિકને એ બળ લઈ બેઠા. તો આવા અનેક ભક્તોની આપણે જોઈએ છે કે જ્યારે ભગવાનનું બળ હોય તો આપણને કોઈ વાંધો નથી આવતો. એ બીજા બધા બળ મૂકીને બીજા બધા આશરા જે છે આપણે, કોઈને કોઈ પૈસાનો આશરો, કોઈને ઘરનો આશરો, કોઈ માણસનો આશરો, કોઈ સાવકારનો હોય, કોઈને વરી અમલદારોનો હોય, ને બધાને હોય છે, એ બધા આશરા પણ નકામા છે. ઝાડનો આશરો લઈએ છીએ પણ થોડી વાર માટે, ઘરનો પણ આશરો છે પણ એ આશરા કામ નથી આવતા, કારણ એ ભગવાનનો આશરો કામ આવે છે. કે એ આશરો જો આપણને દ્રઢ થયો હોય, નિશ્ચય દ્રઢ થયો હોય કે આ થકી મારું કલ્યાણ છે, મોક્ષ છે, ને એનું જ રટન વટન થાય તો જીવમાં પ્રાધાન્ય એ કરવાનું, જગત પ્રાધાન્ય નહીં પણ ભગવાન પ્રાધાન્ય, સત્સંગ પ્રાધાન્ય એ આપણામાં જો થાય તો આ મંત્ર એ આપણને ઉપકાર કરે છે. તો આવો ઇષ્ટવર જે ભગવાન શ્રીજી મહારાજે આપણને આપેલો છે મંત્ર, આવો બહુ બળ્યો છે. કાળા નાગનું ઝેર ઉતરી જાય છે એ પ્રસંગ તો જોગી મહારાજનો જ આપણે જોયો છે કે એમને કાળો નાગ કરડ્યો હતો અને બધાને થયું કે વૈદને ત્યાં ડૉક્ટર તો લઈ જાઓ, સાસરીમાં કે ડેરીમાં લઈ જાઓ અને એ દૂર કરો. તે વખતે સ્વામીને ત્યાં સુવાડેલા, બહુ ઝેર ચડી ગયેલું, પણ શાસ્ત્રી માનાના વચને બધા ભક્તોને શ્રદ્ધા હતી, જોગી માને પણ શ્રદ્ધા હતી કે સ્વામી કે એમ કરવું, તો એ ધૂન પ્રાર્થના ડેરીમાં કરી કાળા નાગનું પણ ઝેર ઉતરી ગયું છે. એટલે આવો આપણા કાર્યોની અંદર ઘણા ઘણા પ્રસંગોની અંદર આ મંત્રનો મહિમા આપણે સાંભળ્યો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, તો આ મંત્રનું બળ રાખીને આપણે આપણું કાર્ય હવેથી કરીએ અને ભગવાનને રાજી કરી શકીએ. આજે ઘણા બધા ભક્તો દૂરથી બધા આવ્યા છે, મોડું પણ થયું છે, પણ છતાં બધાને ભગવાન ખૂબ સુખી કરે. આ સમયમાં જે આવ્યા છે એ બધાનું ભગવાન કલ્યાણ કરશે, બધાને સુખ શાંતિ પણ થશે, જગતમાં પણ સુખ શાંતિ પણ થઈ જાય અને સર્વને શાંતિ થાય. એટલે આવ્યા છો એ બધાને કોઈને તકલીફો પડી છે, કોઈને અડચણો પડી છે, કોઈને કંઈ જાતની સગવડો અગવડોની બધી ઘણું થયું છે, તો બધા માફ કરજો. પણ આ એક આપણને લાભ મળ્યો છે એ લાભનો વિચાર કરજો. ગઢડા જેવું શહેર, પવિત્ર શહેર, તીર્થ અને મહાતીર્થની અંદર આપણને અહીંયા આગળ આ જે લાભ મળ્યો છે, દર્શનનો, સમાગમનો, ગઢડામાં સ્નાન કરવાનો અને આવા બધા પ્રસંગો, દરેક સંતોની વાતો સાંભળવાથી આ મંત્રનો આપણને બળ થાય. તો આ એક દેહની દેહભાવ મૂકીને આ બે ત્રણ દાડા આપણે જે આત્મભાવ થયો છે કે દડતાથી હવે બેઠા છે પણ મુશ્કેલીઓની સહન કરીને પણ, તો એ આપણા માટે મોટું કામ થયું છે. તો આવી રીતે સત્સંગ કરતાં કરતાં દેહભાવ ઘસાઈ જશે અને આત્મારૂપ થવાશે, ભગવાનની ભક્તિ થઈને સુખિયા થવાશે. તો ફરીથી પણ બધાને ભગવાન ખૂબ સુખિયા કરે. આપણા ખાસ મુખ્યમંત્રી પણ આવી ગયા, આપણે એમને પણ આશીર્વાદ છે, ભગવાન એમને પણ સુખ શાંતિ આપે, સારું કાર્ય ગુજરાતનું કરે છે અને વિશેષ સારું એમના દ્વારા કાર્ય થાય.